صورت من کام بدی کی ورتیوں صورتیوں من ماں کی اسی ہوتی ہے. کوئی پنجاب کی رتی کوئی پنجاب کی اچھا کام نہیں. سب سے پہلا من ماں بھی ادبوتی ہوئی نام سے سنکلپ سنکلپات پرہوان کامان سنکلپ نہ تھی کامنا وہ اچھاؤ بھی تھائی تھی چت سرو پریجا بھگوان چھٹا ادھیان اندر ایک بات کری جو سادھک تھے جنہیں شانت انترمکھ تھو تھے سب سے پہلا سنکلپ وکلپ میں تیاگ کر گیا. جتنا سنکلپ اسے اتنی اپادھی اتنی پروتی کراؤ مہاراج نا مول اپدیش نہ تھے سنکلپ ماتر نے تیاگ کر گیا. کوئی پن وسطو نے اچھا کروی نہیں સાહજિકતાથી જે કંઈ મળી આવે તેનો વિનિયોગ કરીએ છીએ, વાપરી નાખીને અને પોતે પણ એનો ઉપયોગ કરીએ. ત્યાર પછી તાત્પર્ય બીજાને ભૂખ્યાને જરૂરિયાતવાળાને ખવડાવી અને પછી ખાવી એનો વિનિયોગ કરીએ. આ મહારાજના મૂળ સિદ્ધાંત કઈ પણ ચીજ સંઘરવી નહીં, સંકલ્પ કરવો નહીં. સંકલ્પ માત્ર દુઃખનું કારણ. બસ આ જ એક અગત્યની સૂચના મહારાષ્ટ્રીએ સાધક તરીકે આપણને સૌને આપી. સુરત મન કા મન શબ્દ કા મનની જે એ સંચળતા છે, વાસનાઓ ઈચ્છાઓ વ્યવહાર, એમાંથી આપણી વૃત્તિઓને બહાર કાઢી લઈને રતિ એટલે કે કામના એ કુરતિ પણ હોઈ શકે. અવળે માર્ગે જાય મનની રતિ વૃત્તિ એટલે કુવૃત્તિ થઈ જાય, કુરતિ થઈ જાય. અને એ જ વૃત્તિ સન્માર્ગે જાય તો સદવૃત્તિ થાય, સુરતી બને. અને સુરત એટલે એની અંદર ખૂબ જ ઊંડા ઉતરી જવું, સારામાં સારી રીતે ખૂબ જ રસપૂર્વક. એનું નામ છે સુરત. અને એવી જે મતિ છે એનું નામ સુરતી. મનની અવસ્થા દરેકના જીવનમાં આપણે સૌ અનુભવીએ છીએ, પણ એ અનુભવના પ્રકાર છે. અનુભવથી જ આ જીવન ઘડાય છે. અનુભવ વગર બધું જ અધૂરું. કોઈ પણ ચોરને ખિસ્સા કાપતું એને પણ એના વ્યવસાયનો અનુભવ હશે ને તો સારામાં સારી રીતે સફળ થશે. કોઈ પણ ક્ષેત્રમાં અનુભવની આવશ્યકતા પૂરેપૂરી હોય છે અને અનુભવ વગર સફળતા પ્રાપ્ત નથી. કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ કામ કરે તો અનુભવ વગર એ નિષ્ફળ જ જાય. તો ત્યાં આગળથી હારીને જ આવે. એટલે જેમાં હોઈએ એમાં રત થઈને જે વિષય હોય, જે કાર્ય હોય, એ કાર્યની અંદર સંલગ્ન બનીએ, એમાં ઊંડા ઉતરીને એમાં સુરત થઈને પછી એ કામ આરંભ જોઈએ. ગમે તેવું કઠણમાં કઠણ કામ હશે ને તો પણ એ સરળ બની જશે. કેમ કે આપણે એકાગ્ર છીએ. સુરતીનું બીજું નામ છે એકાગ્ર. આપણે ધ્યાનમાં બેસીએ તો મનની એકાગ્રતા અંતર્મુખતા જરૂરી છે. તે જે અંતર્મુખતા, તે જે એકાગ્રતા છે એનું નામ સુરતિ. મનને સાથે લઈને અંદર બેસી જવું, એકાગ્રતા રસપૂર્વક નિષ્ઠાથી શ્રદ્ધાપૂર્વક. સુરત મનતા, એ બધી જ સુરતાઓ સારી રીતે અંદર ઉતરી શાંતિથી પોતાનામાં એકાગ્ર થઈને બેસી જવું એનું નામ સુરત. અને એ સુરત, એ શક્તિ મનની છે. ઇન્દ્રિયો મન વગર ક્યાંય જઈ શકતી નથી. મન ઈચ્છા કરે એ ઇન્દ્રિયોના ભોગ માટે એને અંદર ઈચ્છા જાગે, લોલુપતા થાય. મન સંકલ્પ કરે કે આ કરવું છે તો ઈચ્છા જાગૃત થાય, કામના ઉભી થાય, અને એના વડે એ આગળ વધે. ભગવાને ગીતામાં પણ કહ્યું, સંકલ્પ પ્રભવાન કામાન. સંકલ્પ માંથી કામના, ઈચ્છા ઉભી થાય છે. ત્યક્ત સર્વ પરિગ્રહ, એટલા માટે એનો ત્યાગ થાય. આપણે પણ સુસમાહિત થવું હોય, એકાગ્ર થવું, અંતર્મુખ થવું હોય તો આપણી વૃત્તિઓને, આપણી રતિઓને સુરતિ બનાવવી પડે. મન સહિત બધી ઇન્દ્રિયો એ પોતાના સ્વસ્વરૂપ આત્માની અંદર જ રમણ કર્યા કરે, એમાં જ તલ્લીન થાય. જેમ મનની વૃત્તિઓ વિષય કે વાસનામાં રમણ કર્યા કરે, રમ્યા કરે, રમત કરે, એમ મનની વૃત્તિઓને આત્મા સાથે રમાડવાની. આખું જગત રમત જ છે, આખું જીવન રમત છે. કોઈ પણ પ્રકારની એક રમત તો છે, ચાહે વ્યવસાય કરીએ, ચાહે ધંધો કરીએ, ચાહે ખેતી કરીએ, એ પણ એક રમકડા, મોટા રમકડાની કદ નાનું મોટું, મને રમવાની તો દરેકે રમકડાની સાથે. મા બાપ જેમ બાળકને રમકડા આપ્યા, લાવી આપે, એમ ભગવાન આપણને નાના મોટા રમકડા આપી દે, રમ્યા કરે. એ જે મનની રમત, ઇન્દ્રિયો વડે જ્યાં જ્યાં એનું મન થાય ત્યાં રમત રમ્યા કરે. એ જેમ વસ્તુ કે વ્યક્તિ કે ભોગો સાથે જે રમત કરીએ છીએ એને બદલે આપણે આપણા સ્વસ્વરૂપની સાથે રમવાની. એકાગ્ર થઈ, સમાહિત થઈ, ફરી ચિત્તે બેસી, અને જેટલો સમય મળે એટલો અંતર્મુખ અંદર ઉતરી જાવ. તો આપણા પોતાના જે આપણું સાચું ઘર છે, જ્યાં બેસવાથી આપણને આપણી પોતાની નિરાંત આપણને મળવાની છે, આપણું પોતાનું આત્મસુખ, આત્માનો આપણો પોતાનો આનંદ જ્યાંથી મળવાનો છે તે ઘરમાં જઈને બેસવાનું. અને તે ઘર એટલે આપણું હૃદય, આપણું અંતઃકરણ. અને એમાં બેઠા પછીથી એનો જે માલિક છે, એનો અધિષ્ઠાતા છે, એની સાથે સંબંધ કરવાનો. આ શરીરનો અધિષ્ઠાતા એનો આત્મા, એનું પોતાનું સ્વસ્વરૂપ. જો જે ઘરનો અધિષ્ઠાતા માલિક હોય એની સાથે સંબંધ કરીએ તો અવશ્ય એમાંથી આપણને કંઈક સુખ પ્રાપ્ત થવાનું છે. સારો સંબંધ હશે તો શાંતિ વધારે હશે, સંબંધ બગડ્યા હશે તો ઉપાધિ અશાંતિ ઘણી રહેશે. મોટે ભાગે માણસ કેટલાય અપરાધ જાણી બુજીને કરીને પોતાના શરીર સાથેના સંબંધો પણ બગાડતો હોય કે જેના પરિણામ સ્વરૂપ આપણું શરીર આપણને શાંતિથી જીવવા ન દે, સુસ્કેમ ના કરે. રોગી કેટલાય માથામાં તણાવ વૈચારી શાંતિ લાવે નથી. પોતાના જીવન સાથે એણે જ એવા અટકચાળા કર્યા કે જેના પરિણામ સુખ નહીં, શાંતિ નહીં, આરોગ્ય નહીં, પોતે જ કંટાળે પોતાની જાત. કે આ પરિસ્થિતિ ઉભી કરનાર આપણે અવળી દિશામાં જઈને, પણ જો આપણે આપણા મનને કુવૃત્તિમાં ગયેલું છે, કુવૃત્તિમાં ગયેલું છે એને સુરતીમાં મોકલી દઈએ, સદવૃત્તિની અંદર મોકલીશું, તો આપણે જ આપણામાંથી શાંતિ મેળવી શકીએ. આપણું જ સુખ, સ્વસુખમ ઉપજતે કશું જ વિહરતું, પોતાનામાં જે સુખ છે એને જ માણીને ક્યારેક એની અંદર રમમાણ કર્યા કરતો, રમ્યા જ કરતો આનંદથી, એવા મહાપુરુષ સિદ્ધ કોટિના, જે સતત પોતે જ પોતાના સ્વરૂપમાં, એને શરીર કંઈ જ ન કરી શકે, શરીર દુઃખ ન આપી શકે, ઇન્દ્રિયોને મન પણ એને ન હલાવી શકે. એટલે અહીંયા ગુરુ મહારાજ પાસેથી, અવધૂત યોગીરાજ સંતરામ મહારાજની પાસેથી, લક્ષ્મણદાસજી મહારાજને જે પ્રાપ્ત થયું એના વડે પોતાના મનની અંદર જે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, પોતાની જિજ્ઞાસા, અને સ્વયં એને સંશોધન કરે છે અનુભવથી, અનુભૂતિથી, કે આ મારી વૃત્તિઓને મેં એકાગ્ર કરી, સુરત મનતા, આ બધી જે ગતિ હતી એ મનની હતી, ઇન્દ્રિયો સાથેની, મન હોય અને ઇન્દ્રિયો ન હોય, ઇન્દ્રિયો હોય અને મન ન હોય, એ જ્યારે પણ આવા પ્રકારની એક અસંતુલન અવસ્થા આવે ને, ત્યારે ભોગની અંદર પૂરેપૂરો આનંદ રસ ન આવે, અધૂરો રહે. રતિ અને મન, વિષય અને મન, ઇન્દ્રિયો અને મન, એ બંને એકાગ્ર થાય, બંને સાથે ભળે, ત્યારે જ ભોગમાં એને સ્વાદ આવે. વિષયમાં જેમ સાકર અને દૂધ ભળે તો દૂધમાં મધુરતા આવે છે, એમ મનની વૃત્તિઓ ઇન્દ્રિયો સહિત, એટલે અહીંયા સંબંધ બતાવ્યો લક્ષ્મણદાસ મહારાજે, કે મન આ સુરતાઓ સાથે ભરેલું છે, રતિ આ જે વૃત્તિઓ જે છે એ મનની છે, ચંચળતા. તો હવે મનને અને સુરતીને, સુરતાને સંબંધ છે, આ એક એક તરફ બતાવ્યું. બીજી તરફ મન અને શબ્દ એને પણ સંબંધ છે, પણ માનવ જીવનમાં મનોવૃત્તિની બે તરફ ખેંચાતા, એક તરફ સુરતાઓની ખેંચાતા છે, અને સાધક તરીકે બીજું મન શબ્દ તરફ, આરાધના ઉપાસના તરફ, પોતાના ઈષ્ટદેવ તરફ. સુરત મન કા, મન શબ્દ કા, મન શબ્દનું એટલે કે પોતાના ધ્યેયનું, પછી જે કંઈ અનુષ્ઠાન આપ્યું હોય, જે પૂજા આપી હોય, જે મૂર્તિ હોય, એમાં મન થઈ જાય, એમ મન શબ્દ. જો સુરત એ મનની હોય અને મન શબ્દનું બને, બનાવવું પડે, કારણ શબ્દમાં મન ભળી જાય તો જ એ મનની અંદર સતત નામ સ્મરણ રહ્યા કરે, એના સ્વરૂપનું દર્શન થતો કરવા. જેમ ઈચ્છાઓની વૃત્તિ મનમાં રહ્યા કરે છે, ઈચ્છાઓની સમીપમાં જાય મન, ઈચ્છા કરે ભોગની, એટલે સતત એના તરફ જ પ્રવૃત્તિ રહ્યા કરવાની, ગતિ પણ એ તરફ રહેવાની. પણ એ મન દિશા બદલીને ભગવત પરાયણ થાય, નામ સ્મરણ કરે, સત્કાર્ય કરે, અને જેમ મન પેલી બાજુએ ઈચ્છાઓનું થઈ ગયું, એમ આ બાજુએ મન શબ્દનું, ભગવાનનું બની જાય, એની વૃત્તિઓ ભગવત પરાયણ થાય. મન મના ભવ મદ ભક્તો. મારો ભક્ત એનું મન મારા પરાયણ બનાવી દે છે. મદ ભક્ત સહ એ મારો ભક્ત છે. મન માં આપણે ભગવાનને બેસાડી દઈએ, આપણું મન ભગવાનમય બનાવી દઈએ, અને એટલા માટે ભગવાન અર્જુનને કહે મન મના ભવ, તું મારા મન વાળો થા. મન જ્યારે પણ આપણે ભગવાનને સોંપી દઈશું ને ત્યારે ભગવાન નાખી દઈશું, પછી મન જે કામ કરશે ને તે ભગવાન કરશે, આપણે નથી. એકવાર અર્જુનને કુરુક્ષેત્રના મહાભારત યુદ્ધમાં ભગવાને પ્રશ્ન કર્યો, અર્જુન તને દુઃખ થાય છે કે હા? તો કર્તૃત્વ ભાવ છોડી દીધો. મનમાંથી એમ કામ લાગશે આ જે ધનુષ ઉપર બાણ ચડાવું છું એ બાણ સામી વ્યક્તિને વાગે છે ત્યારે મરી જાય છે, એટલે મારનાર તું નથી પણ બાણ વાગ્યું એટલે મરી જાય છે. એટલે તું નથી મારતો, એ બાણ મારે, બાણ એને મારી નાખે, એનો વધ કરનાર બાણ છે ભગવાન. એ કેવી રીતે કહી શકાય? હા, તો નાના બાળકને સમજાવવાની વાત કરી, જેને અથિયાર ઉગામ્યું એને જ માર્યું કહેવાય. તો બસ પછી મારે તને કહેવાનું તાત્પર્ય એ જ છે, જેમ એ બાણ તારું હતું ને તે માર્યું એટલે નિમિત્ત તું બને છે. એ કહેવા એ જ માગું છું કે તું મારું બાણ થઈ જા, તારો ઉપયોગ હું કરીશ, પણ માર્યો કોને? ભગવાન કૃષ્ણ માર્યો, એમ કહેવાય. તું મારું બાણ બની જા, એનો વધ કરવાનું એને ઘાયલ કરવાનું બાણ થયું, પણ જેને છોડ્યું, છોડ્યું કોને? અર્જુનનું બાણ, અર્જુનનું કોઈ બાણ કોને છોડ્યું? ભગવાન. બસ તું બાણ મારું બની જા, મન મના ભવ, તું મન મારા વાળા મન મન વાળો થઈ જા, મારા મન વાળો થઈ જા, એટલે હું જે ઉપયોગ કરું તારો એ તું નિમિત્ત છું કરનાર હું. એમ અહીંયા આગળ પણ મન શબ્દતા, પણ જો કરતા પણ આવ્યું કે હું જ કરનારો છું, મેં જ કર્યું છે, આ અહંકાર એ બધી જ રીતે આપણને હેરાન દુઃખી કરશે. પેલો આવનાર તરત પકડી જશે. અપરાધ કરેલો અપરાધી હોય પણ એક વાર જુઠ્ઠું બોલે કે મેં નથી કર્યું, એની પર કેસ ચાલે. જો અપરાધ છે એ જુઠ્ઠું બોલવાનો ગુનો કરે છે, છતાં એક વાર એમ કહી દે મેં નથી કર્યું, અને બીજી બાજુ એમ કે મેં જ કર્યું છે, તો તરત એને પકડી દેશે, અને એને કર્યું છે એમ છતાં ના પાડે છે તો એની પાછળ આખી પ્રક્રિયા કરવી પડે. અહીંયા આગળ ભાવ જુદો છે, પેલો અપરાધનો ભાવ છે, આ આરાધના ઉપાસનાનો ભાવ છે. કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એની અંદર નિમિત્ત માત્ર, બધી જ શક્તિ અંદર બેઠેલો ભગવાન એની છે, અને એ કરાવે છે એ પ્રમાણે કરે. મન મના ભવ, મન શબ્દતા, મન એ ભગવાનના સ્વરૂપનું થઈ જાય. આપણું મન ન રહે એ મન પછી ઠાકોરજીનું, પરમાત્માનું. મન મારું નથી પછી તો મારા સુખે જ, મન મેરા તો મર ગયા હે. મનથી પરવારી ગયો, મનની કોઈ પણ ઈચ્છાને પૂરી નહીં કરવાની, મન કહે પ્રમાણે કરવાનું જ નહીં, મન મેરા તો મર ગયા. મનને સંપૂર્ણ શાંત કરી દેવાનું, મનને એની ચંચલ વૃત્તિઓથી એના સંકલ્પ વિકલ્પોથી એને બહાર કાઢી દેવાનું. સહેજ પણ સંકલ્પ નહીં, જે કાંઈ કરે સમર્પિત થઈ ગયા છું ભગવત ચરણે, ગુરુ ચરણે, ગુરુ મહારાજની આજ્ઞા, ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા. જેમ લક્ષ્મણજી ભગવાનની સાથે વનમાં જાય, પછી લક્ષ્મણજી બધી પોતાના બધા સુખનો ત્યાગ કર્યો, ભગવાનના શરીરનો પડખાયો જેમ ચાલે એ પ્રમાણે જ લક્ષ્મણજીને જીવવાનું હતું. એમાં પોતાની કોઈ પણ ઈચ્છા નહીં, એમાં પોતાની સહેજ પણ મરજી ચાલે નહીં. ભગવાન આલે અને પડછાયો આલે અને પડછાયાની માફક જ લક્ષ્મણજી સેવામાં તત્પર રહ્યા. એમ જ્યારે આપણે મન શબ્દતા આપણું મન જ્યારે સાધનની અંદર પરોવાઈ જાય, ત્યારે સાધનના જે સ્વભાવ હોય ને જે ગુણ હોય એ ગુણ પ્રમાણે જ એને પોતાનું અનુસરણ કરવું જોઈએ. મનથી પછી ક્યાંય બહાર ન જવાય. ધ્યાનમાં બેઠા છીએ, ભગવાનની પૂજા કરવા બેઠા છીએ, આપણું શરીર સહિત મન ઠાકોરજીની સેવામાં છે. તે વખતે બીજી ઈચ્છા મન કરે તો સમય પૂરો થયો નથી, હજી મારો નિત્ય નિયમ પૂરો થયો નથી, સેવા પૂરી થઈ નથી, માટે ઊભા થવાય નહીં. બસ મન શબ્દ, મનની કોઈ પણ ઈચ્છા અને તે વખતે તો સ્વરૂપ અપાય અને તક અપાય જ નહીં, એને શાંત કરી દેવા. અત્યારે તું માલિક નથી, અત્યારે હું માલિકના માલિકની પાસે બેઠો, એટલે એની આજ્ઞા હશે એ પ્રમાણે જ થશે, તારું કઈ નહીં ચાલે. તારા મનને કઈ ન ચાલે, ગુરુના વચને ખરજોરે, કાયક વાયક માનસી ભાઈ તણે એક કરી. મન વચન અને કર્મથી બધું એક કરી દઈને આપણી બધી જ વૃત્તિઓને આપણી બધી જ સુરતાઓને શબ્દમાં પરોવી દેવાની. મન તો વચ્ચે માધ્યમ છે, સુરત અને શબ્દની વચ્ચે. સુરતમાંથી બહાર નીકળી અને શબ્દની અંદર લઈ જવાનું, અને એ કામ કરે છે સેતુનું કામ કરે છે મન. મનનો સેતુ હશે તો જ આપણી સુરતાઓ શબ્દમાં થાય છે. મન નિમિત્ત છે, મન બંને બાજુ છે, સુરત તરફ પણ છે અને શબ્દ તરફ પણ છે. અને એટલે જ મહારાષ્ટ્રીએ કહ્યું સુરત મન કા મન શબ્દ, સુરત મન કા મન શબ્દ. જે મન આ રીતે બંને બાજુએ છે એમાંથી એક તરફ કરી દેવાનું. જે ભટકતું છે, ભમતું મન છે, એને શાંત કરીને પોતાનામાં એકાગ્રને એનો અનુગ્રહ મેળવી લઈને પછી શબ્દ દ્વારા એને સ્થિર થવાનું. અને શબ્દ દ્વારા સ્થિર થયા પછી એ પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચી શકે. એટલે શબ્દ એ તો માધ્યમ છે સુરતને નુરત સુધી લઈ જવા માટે. પોતાની બધી વૃત્તિઓને સ્વસ્વરૂપ પોતાના આત્મતેજ સુધી પહોંચાડવા માટે મન શબ્દમાં ભળે, અને મન શબ્દ ભેગા થઈને એ સુરત નુરત સુધી લઈ જાય. સુરતને નુરત સુધી લઈ જવાનું, અને એ ચરમસીમા છે સાધકની. હવે ચરમસીમા આવી રહી છે કે અંતિમ પગથિયું છે, છેલ્લું શિખરનું, કે જ્યાં આગળ હવે એને પોતાના આત્મદર્શન થવાનું છે, પોતાનું તત્વદર્શન એને પ્રાપ્ત થવાનું. એટલે એક પ્રશ્ન ઊભો થયો, જિજ્ઞાસા ઊભી થઈ, સુરત મન કા મન શબ્દ કા, એ જિજ્ઞાસાની નિર્વાત આવી. શબ્દ કુંતા ટેકા, પેલું જોઈ લીધું, પણ પ્રશ્ન થયો શબ્દને કોનો ટેકો. આમ શબ્દને મનને શબ્દનો ટેકો છે, શબ્દ કુંતા ટેકા, પણ શબ્દને આધાર છે તેમાં રહેલી શક્તિ, મંત્રમાં શક્તિ છે. મંત્ર એકલો શબ્દ નથી, મંત્ર એક શક્તિ. અને એ શબ્દને આધાર છે એની શક્તિ, અને જે શક્તિ છે એ જ આત્મતેજ, એ જ આત્મબળ, એ સ્વયં પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ. એટલે શબ્દનો આધાર છે પોતાનો આત્મા. જેમ કોઈ પણ ભગવાનનું નામ એ શબ્દ છે, પણ શબ્દની પાછળ આધાર છે ભગવાનની પરમ શક્તિનો. એટલો એક નકામો વ્યર્થ શબ્દ તમને કોઈ શક્તિ નહીં આપે, અપશબ્દો પણ છે, અનેક ગાળો ભંડાતી છે ત્યાં કોઈ શક્તિ મળે છે, અનેક જાતના શબ્દો મોઢામાંથી નીકળતા હશે, બીભત્સ એમાંથી શક્તિ મળશે, હા બીભત્સ શક્તિ મળશે, એમાંથી કુવિચારો આવશે, અને એ બીભત્સ શબ્દોથી તમારા મનની અંદર વિકારોનું બળ વધશે. બસ એ જ રીતે જેમ આ શબ્દથી પેલું બળ વધે છે, એમ શબ્દરૂપી જે બળ છે, શબ્દ છે નામ, એમાં પણ મંત્રની શક્તિ છે, તો એના વડે અધ્યાત્મ બળ, સાત્વિક બળ મળે, આત્મબળ મળે છે. કોઈ પણ શબ્દ શક્તિહીન નથી, વ્યર્થ નથી, દરેકમાં એનું રૂપ અને ગુણ છે. દરેક શબ્દમાં કોઈ પણ શબ્દ બોલો એટલે એ શબ્દની પાછળ કોઈક વસ્તુ રહેલી છે, તરત જ એનો આકાર આવી જશે. કોઈ પણ માણસનું નામ બોલો છો, તરત જ એની આકૃતિ આપણા મનની અંદર આવી જશે. એટલે શબ્દની પાછળ કોઈક આકૃતિ છે અને એની સાથે કોઈક બળ છે, જેને પરિણામ રૂપ એ તમે નામ બોલો એટલે એની સાથેનો સંબંધ, એની સાથેની તમારી પોતાની જે કોઈ સંબંધની ઈચ્છાઓ હોય એ તરત જ સાકાર બની જશે. એમ મન શબ્દમાં જોડાઈ જાય કે જેમાં આધ્યાત્મિક આધ્યાત્મિકતા છે, જેમાં સાત્વિકતા છે, જેમાં શાંતિ, મન એ શબ્દમાં પરોવાય, યાદ આવે એની સાથે એનો ભાવ જાગે, કૃષ્ણ રામ મહાદેવ, એટલે આમ શરીરની અંદરથી આમ સાત્વિકતા આમ બહાર આવે, રૂવાડા ઊંચા થઈ જાય, મનની અંદર એક સદભાવ જાગૃત થાય કે ઓ મેં ભગવાનનું સદાશિવનું નામ લીધું, કલ્યાણકારી રામ મેં મંત્રનો જપ કર્યો, એટલે તરત જ અંદરની વૃત્તિઓ ગમે તેટલી વિક્ષિપ્ત છે. ત્યાં તો ભગવાનનું મંદિર છે, આ તો ભગવાનનું નામ જપાય છે, અહીંયા આગળ ખોટો વિચાર થાય, અહીંયા આગળ કોઈ પણ દુર્વર્તન થઈ જ ના શકે. અંદર કેટલા ભગવાને કઈ એવી રાસાયણિક પ્રક્રિયા અંદર મૂકી હશે આ શરીરમાં, આ મનમાં, કે અમુક પ્રકારના વાતાવરણની અંદર તરત જ એની વૃત્તિઓ બદલી જાય. કઈ રસાયણો છે ભગવાને મન અને આ શરીરમાં કયું ઔષધ વેઠ્યું હશે કે અમુક પ્રકારના દ્રશ્યો જુઓ એટલે અંદર પાછી વિકૃતિઓ ઉભી થાય. પણ શાંતિથી કોઈ મહાપુરુષના સાનિધ્યમાં બેસી ગયા હોય, ગમે એટલી વિકૃતિ હોય, પણ ત્યાં જઈને એક વાર તો મન શાંત થઈ જાય. કયો રિમોટ હશે, કયું કમ્પ્યુટર હશે આ શરીર, કે તરત જ પરિવર્તન. જે શબ્દ છે ને, શબ્દની અંદર એનું પોતાનું એનું પોતાનું સ્વરૂપ છે, એના સ્વરૂપની પાછળ મહાન શક્તિ છે. જે શબ્દરૂપ મંત્રની ઉપાસના કરતા કરતા ઉપાસક પરમ સિદ્ધિ અને એ મંત્રની શક્તિ પ્રાપ્ત કરી, અને મંત્રનો પ્રયોગ કરી એનો ઉપયોગ કરીને પોતે સફળ થાય છે, ઉર્ધ્વગતિ પ્રાપ્ત થઈ જાય. ગગન ચરા જગગમતા, જ્યારે મારી વૃત્તિઓ આવી રીતે સાત્વિક બની અને વિચારો વડે મન ઉપર ચડી, ત્યારે આપોઆપ મને મારા સ્વસ્વરૂપને દર્શન થવા માંડ્યું, મારી સુરતાઓ ખુલતી થવા માંડી, સાહજિકતાથી
જેમ તમારા જીવન ધંધો એકવાર જાણ્યો પછી તો